समय का बैठा होने से ऊपर आ गए स्वाध्याय का आनंद करने से वीरता से उठाने का હવે વિકલ્પ એમ છે કે જયારે પૂર્વલિંગ વિકાસની એકવીસ ગાથા છે અને ઓગણીસમી ગાથા આપણે ઓગણીસમી ગાથાનો જન્મ કેવી રીતે ધારાવાહિક પ્રમાણે ઓગણીસમી ગાથાને કેવી રીતે આવી વૈષ્ણવી હોય એમાં પૂર્વમાં જે સત્તર લાખ ગાથા છે એની જે બીજી ટીકા છે બીજી ટીકા ઉપર આપણે થોડો આજે સ્વાધ્યાય કરીશું પછી આનું કનેક્શન કેવી રીતે તેનો વિચાર કરીશું મારી પાસે સેમિસ્ટાર સિદ્ધિ ભાગ બે છે એનો પેજ નંબર 303 છે મૂળ ગ્રંથિની પાસે હોય તે પેજ નંબર 52 સેકન્ડ ટીકા 70,000 ગાથાની બે ટીકા
હવે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે જુદો નથી તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે બરાબર 17મી 18મી ગાથાનો જે વિષય છે એ વિષય પણ આમાં એક પ્રકારથી ટીકામાં ગર્ભિત છે ત્યાં કઈ ભાષામાં છે અનુભૂતિ સ્વરૂપ વિદ્વાન આત્મા આબાલ ગોપાલ સૌને અને સૌને કહ્યું સદાકાલ કહ્યું અને સ્વયં કહ્યું ત્રણ શબ્દ જોડ્યા છે જો કાળો એકા થયું આમાં 281 છે ગાથાનો બીજો વિભાગ છે પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ ગોપાલ સૌને અને સર્વને સદાકાળ અને પોતે જ આ ત્રણ શબ્દોમાં પૂરું વિતરાગતા આવી શકે એવું વાત એ પ્રકારનું નિરૂપણ છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ ગોપાલ સૌને કંઈ ભેદ કર્યો નહીં એને આતંકવાદીને પણ એમ પાકિસ્તાનીને પણ એમ સૌને સદાકાળ હે ને પર્યાયમાં મિથ્યાત્વ ચાલતું હોય ત્યારે પણ પર્યાયમાં એ પોતાના સ્વરૂપને સ્વીકારતો ના હોય ત્યારે પણ અનંત સર્વજ્ઞનો વિરોધ કરતો હોય ત્યારે પણ આપણે એકદમ નીચલી દશા લઈને ત્યારે પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પોતે સ્વયં જ અનુભવમાં આવતો હોવા છતાં હે ને અનુભવમાં આવી રહ્યો હોવા છતાં ત્યાં પછી આગળ એની તો પછી અનુભૂતિ કરવાનું કેમ કહો છો સેમ વસ્તુ અહીંયા લખ્યું છે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે જુદો નથી તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે બરાબર છે બે સેમ વસ્તુ કેમ કહેવામાં આવે જ્યારે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે આગળ લખ્યું છે વાંચી લઈએ હોવા છતાં પણ અનાદિ બંધના વશે પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી મૂળ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે નહીં જાણેલાનું સદ્ધાન ગધેડાના શીગડા સમાન સદ્ધાન સમાન હોવાથી સદ્ધાન પણ ઉદય થતું નથી કેટલી વાર્તિક વાતો કહી આ અનુભૂતિ છે એ જ આત્મા છે એ જ હું છું જે આ જ્ઞાનાનુભૂતિ છે એ જ આત્માનુભૂતિ છે એમ ન જાણતો હોવાના કારણે ભેદ જ્ઞાનનો ઉદય થતો નથી પરથી ભિન્ન ભગવાન આત્માનું ભાન થતું નથી. આગળ એમ પણ કહ્યું કે જેમ એને જે જાણેલું આ નહીં જાણેલું. હવે એને જે જાણેલું જે છે એના માટે બહુ સરસ શબ્દ વાપરે છે. જુઓ, નહીં જાણેલાનું સદ્ધાન એટલે આત્માને તો જાણ જ નથી. આ જ્ઞાનાનુભૂતિ છે એ જ આત્માનુભૂતિ છે, એમ તો એ જાણતો જ નથી. તો પછી એનું કેવું સદ્ધાન હશે? એ જેવું જાણે છે, કેવું જાણે છે કે હું મનુષ્ય છું, હું પુરુષ છું, એવું જે જાણે છે એવું સદ્ધાન હશે. નહીં જાણેલાનું સદ્ધાન ગધેડાના શિંગડાના સદ્ધાન સમાન હોવાથી સદ્ધાન પણ ઉદય થતું નથી, એટલે એને સમ્યક સદ્ધાન પણ નથી. હવે આગળ કહે છે, ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિસંગ ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ પણ ઉદય નહીં થવાથી. અને અન્ય ભાવ જે છે એના ભેદ વડે, એટલે પછી ભેદ કરે છે ને, રાગદ્વેષ કરે છે અન્ય ભાવોના ભેદ વડે, અથવા જે રાગદ્વેષથી ભિન્ન વિતરાગ ભાવ છે એને પ્રાપ્ત નહીં કરતો હોવાના કારણે વાસ્તવમાં સ્થિરતાને પ્રાપ્ત થતો નથી, એટલે એની સાધ્યની સિદ્ધિ થતી નથી, રત્નત્રયથી વંચિત રહે છે. એમ અહીંયા બહુ અદભુત કથન કર્યું છે. અન્યથા ઉત્પત્તિ છે, સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપત્તિ છે, અથવા આત્માની વાસ્તવમાં અનુભૂતિ નથી. તો એ જ અહીંયા અલગ શબ્દોમાં, અહીંયા ટીકામાં સામાન્ય શબ્દોમાં કહે છે. જો કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે, તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? જ્યારે આત્મા જ્ઞાનરૂપે પણમે જ છે અને વાસ્તવમાં જ્ઞાન જ એનું સ્વરૂપ છે, એવો કોઈ આત્મા નથી કે જે જાણવા રૂપે પરણમતો નથી. જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ જાગતા ઉસમે આત્મરામ, હર સમય જ્ઞાનની પરિણતિમાં આત્મા જાણવામાં પણ આવે છે. તો પછી આત્માને જાણો એમ કેમ કહો છો? જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ જાગતા ઉસમે આત્મરામ, હે સ્પષ્ટ કહ્યું છે ને પૂજનમાં યુગલજી સાહેબે કે જ્ઞાનની હર પરિણતિમાં આત્મા જાણવામાં આવે છે, અથવા જાણવા રૂપે આત્મા જ પરિણમે છે, તો પણ આ જાણવા રૂપે પરિણમે છે એ હું છું એમ જાણતો નથી, એમ અહીંયા કહે છે. જુઓ, તો પછી તો પણ એ આત્માને જાણ એમ કેમ કહેવામાં આવે છે? તેનું સમાધાન, તે એમ નથી. એમ નથી એમ કેમ કહ્યું? એમ નથી એટલે કેમ નથી? અરે એમ નથી એટલે કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, એમ નથી એમ નહીં, એમ તો છે, હે ને, તાદાત્મ્ય સ્વરૂપે તો છે જ, પરંતુ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. બસ આ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. એક સમય માત્ર પણ એ જ્ઞાનનું સેવન કરતું નથી. શું અર્થ છે એનો? એને ક્યારે પણ એવું યાદ આવતું નથી. આપણે લીધું તું લોનાવાલામાં, કોઈ પણ વ્યક્તિને હાલ અહીંયા એમ કહીએ કે તું જ્ઞાન સ્વરૂપ છે, જાણવા રૂપે જ પરણમે છે, અન્ય રૂપે પરણમતો જ નથી. શું રાગ રૂપે પરણમતો નથી આજી? શું દ્વેષ રૂપે પરણમતો નથી આજી? અત્યારે આપણે આપણું આપણે કેવી રીતે પરણમીએ છીએ? અત્યારે કયા પરિણામ રૂપે પરણમીએ છીએ? તમને હું એમ કહું ને, અહીંયા હાલ સ્થાપના બી કરી દઉં કે આત્મા જ્ઞાન સ્વરૂપે જ પરણમે છે, તો પણ આ જીવને યાદ નથી આવતું કે આ જ્ઞાન સ્વરૂપે પરણમું છું એ હું છું. ભલે માને કે ન માને, પણ વાસ્તવમાં આત્મા તો જ્ઞાન રૂપે જ પરણમે છે. એને ત્યાં મેં પ્રશ્ન બી કર્યો હતો, કોઈને પૂછ્યું તું શ્રોતામાં કે આજે શું કર્યું, યાદ છે ને, શું કર્યું સવારથી, શું કર્યું, હે ને, ભવ્યનભાઈનું નામ ખ્યાલ છે વિસ્તારથી વિશેષ રીતે, હે, શું કર્યું ભવ્યનભાઈ સવારે? તો ક્યારે એ સવારે અમે ઉઠ્યા, સવારે અમે નવકાર મંત્રનો પાઠ કર્યો, અને જે બી આપણે જે સ્મરણ કર્યું, પછી જે પણ દૈહિક ક્રિયાઓ બધી થઈ, મંદિર પહોંચ્યા, એ બધું કહેશે પૂરા લિસ્ટમાં. પણ આત્માએ જ્ઞાન કર્યું, આત્માએ આને જાણ્યું, એને એવું જાણવામાં આવતું હોવા છતાં જાણતો નથી. સ્વસંવેદન મેં છે ને આત્મા, એવું જાણવામાં આવે છે છતાં પણ જાણતો નથી, અથવા આ જાણવા વાળો છે એ હું છું એમ જાણતો નથી. એ મૂળ વાત છે. એના ઉપર અહીંયા બરાબર છે. એક સમય પણ નિત્ય એને સેવતો નથી, ક્ષણ માત્ર પણ એને નિત્યનું સેવન કરતો નથી. એમ લખ્યું, જો જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે તો છે જ, તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતું નથી. સેવતું નથી એટલેનો અર્થ શું? કે એવો અનુભવ કરતું નથી, એવું માનતું નથી. આ જાણવા રૂપે પરિણમે જે હું છે, આ જ્ઞાનની અનુભૂતિ છે, એ આત્માનુભૂતિ છે, એમ અનુભવતું નથી. કોઈ અહીંયા કહે કે શું અત્યારે અમને રાગ નથી? અત્યારે કયો રાગ ચાલે છે? શુભ રાગ ચાલે છે. આત્મા અત્યારે શુભ શુભ રાગ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો? બહુ કઠિન પ્રશ્ન છે. આ બધા બતાવો, અત્યારે શુભ ભાવ રૂપે પરિણમે છે, પરિણમતો છે કે નથી પરિણમતો? અત્યારે આત્મા, અત્યારે તમે કે હું સમજાવવાનો જે મને રાગ આવ્યો છે, તમને સમજવાનો રાગ આવ્યો છે, મને સમજાવીને પણ સમજવાનો રાગ આવ્યો છે, એમ લઈ લો પૂરું કથન. હે ને, થોડું વિવેકથી વાત કરીએ ને. માત્ર સમજાવવાનો રાગ છે એમ કેમ કહું? એને સમજાવવાના માધ્યમથી સમજવાનો રાગ આવ્યો છે અને તમને સમજવાનો રાગ આવ્યો છે, એ વાત સાચી કે નહીં? ખ્યાલ ને? હવે જે ગાથાની મેં સ્થાપના કરવી છે આપણે તો કરી છે. ટૂંકમાં આત્મા રાગ કરે છે કે રાગને જાણે છે? જો રાગ થયો છે એનું પણ નિશ્ચિત નથી, રાગરૂપ આત્મા જ પરણમ્યો છે એનો પણ નિશ્ચિત નથી, પણ જે ખરેખર આત્મા છે, જે આત્મા રિયલ અસલ આત્મા છે, એને પકડવો હોય તો આત્મા ખરેખર શું કરે છે? રાગ કરે છે? અચ્છા, રાગને જાણે છે કે રાગને કરે છે? જાણે છે. તો રાગને જાણે છે તો એ જાણનારો જે છે એ હું છું એમ આ જાણતો નથી, અને એમ જાણતો નથી એટલે પછી આ જેને જે પદાર્થો જાણવામાં આવે છે એની સાથે કોઈનો કોઈ સંબંધ કરે છે. ખરેખર આપણે જે મુખ્ય વાત આવી ને કે ભાઈ જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ, થોડું લઈ લઈએ, એમાં મૂળ વાત છે. એને જાગતા ઉસમે આતમ રામ, અને એક સ્લોગન પણ ચાલે છે જીનવાણીમાં, મૂળ વાત આવે છે કે જાણનારો જણાય છે. અને આ કથન બી એમાં છે, પ્રતિપલ જ્ઞાન કી ઉઠે તરંગ જાગતા ઉસમે આતમ રામ. હર જ્ઞાનની પ્રતિપલ તરંગ ઉઠે છે એમાં કોણ જણાય છે? આત્મા જણાય છે. એટલે જાણનારો જણાય છે. પણ જાણનારો જણાય છે એનો અર્થ, એનો ભાવવાસન અગર હોવું જોઈએ તો આ વાત આગળ ચાલશે. હર સમય જાણનારો જણાય છે. તો જાણનારો જણાય છે એટલે શું? જાણનારો જણાય છે એનું ભાવવાસન શું છે? અગર એ વાત ખ્યાલમાં આવશે તો આ ગાથાઓનો અર્થ ખ્યાલમાં આવશે. બરાબર સમજો, જાણવા જાણનારો જણાય છે પર નથી જણાતું, એ વાત અહીંયાની નથી. હાલ એ વાત નથી, સમજો. અહીંયા તો જણાય છે એની વાત છે, સમજ. મૂળ વાત છે, સમજો. નો અર્થ શું કાઢવાનો છે? જાણનારો જણાય છે પર નથી જણાતું, એ વાસ્તવમાં જીનાગમની વાત નથી. જ્યારે જ્યારે જ્ઞાનની વાત આવે તો જણાય છે એ તો વાત મુખ્ય છે, અને જ્ઞાન આત્મા છે એ જાણે છે. જ્યારે જ્યારે આત્માની વાત આવે ત્યારે જાણે છે એમાં પરપર પદાર્થો જણાય છે એને લઈને એની ચર્ચા છે. બરાબર છે? જો જણાય છે ત્યારે તો વાત આગળ ચાલે છે. પદાર્થો જો જણાતા ના હોય તો ન મોક્ષ માર્ગની સિદ્ધિ થશે કે ન સંસાર માર્ગની સિદ્ધિ થશે કે ન આત્માની સિદ્ધિ થશે. આત્મા કોને કહે છે? જે જાણે છે, દેખે છે, એને આત્મા કહે છે. એને મારે એ દિશામાં નથી જવું, મારે એ વિશે ખોલવો પણ નથી. હે ને, જયારે અવસર આવશે ત્યારે એને ખોલીશ, પણ જયારે એનો સમય આવશે. બરાબર છે? જયારે એનું મૂળ આવશે એ વિશે ત્યારે આપણે એને જોશું. પણ અહીંયા જાણનારો જણાય છે પર નથી જણાતું એની કોઈ વાત નથી. જાણનારો જણાય છે તો એનો અર્થ શું? હર સમય જે જણાય છે એમાં જાણનારો જણાય છે એમાં આપણે શું સમજવું? એ રીતે આ બધા અર્થ લેવા પડશે. એનું ભાવવાસન શું છે? બરાબર છે? તો આપણને જે પણ કંઈ જણાય છે, હવે આ વાત મુખ્ય છે, આપણને જે પણ કંઈ જણાય એ વખતે જાણનારો જણાય છે એની સિદ્ધિ કરવાની. અને જાણનારો જણાય છે એટલે શું? જાણનારો જણાય છે એવું માન, એવું જ્યારે એનું ભાવવાસન શું છે? તો આપણને જે પણ કોઈ વસ્તુ જણાય છે, જણાય છે કે નહીં? અને જણાતી નથી એ વાત તો એ છે જ નહીં. આત્મામાં એક સર્વદર્શિત્વ નામની શક્તિ છે, આત્મામાં એક સર્વજ્ઞત્વ નામની શક્તિ છે. હે ને, સંપૂર્ણ લોકાલોકને અભેદપણે ભેદ કર્યા વિના સત્તાવલોકન માત્ર કરે સર્વદ્રષ્ટિ શક્તિ છે. અને સમસ્ત પદાર્થોને ભેદાભેદ રૂપથી વિશેષ રૂપથી એની સત્તાનું અવલોકન કરે, સર્વજ્ઞ શક્તિ છે, એટલે એ દિશામાં તો જવું જ નથી. હે ને, અહીંયા જે સર્વ પદાર્થોને જાણે છે, હે ને, તો અહીંયા જ્યારે જે કોઈ પણ જણાય પદાર્થ, મારે એ વાતનું ભાવાસન કરાવવું છે. એ જે કડી છે પૂજનની, યુગતજી સાહેબે જે કહી છે 17મી 18મી ગાથામાં પણ એને યાદ કર્યું છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાન ગોપાલ સૌને જણાઈ રહ્યો છે, અનુભવમાં આવી રહ્યો છે. જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ જાગતા ઉસમે આતમ રામ, એમાં આત્મા જણાઈ રહ્યો છે. તો જે જ્યારે હર સમય આત્મા જણાઈ રહ્યો છે, ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, તો એ જણાઈ રહ્યો છે, તો એ જણાઈ રહ્યો છે એનું ભાવાસન કરવું છે, બરાબર છે. તો એમાં શું લેવું છે કે જ્યારે જે પણ કોઈ વસ્તુ જણાઈ રહી છે, પ્રશ્ન યાદ રાખજો, આપણે જે સિદ્ધિ કરી છે યાદ રાખજો, જાણવા વાળો જણાઈ રહ્યો છે, જાણનારો જણાઈ રહ્યો છે, એ શબ્દમાં લઈએ આપણે, જાણનારો જણાઈ રહ્યો છે. હવે હું તમને એમ પૂછું કે રૂમાલ જણાઈ રહ્યો છે કે જાણનારો જણાઈ રહ્યો છે? કેલર તું પછી બીજો પ્રશ્ન પૂછું, શું રૂમાલ નથી જણાઈ રહ્યો? તમે જજ નહીં કરી શકો, તમે એનો નિર્ણય નથી કરી શકતા ને, એનો અર્થ કે હજુ કાંઈક મિસિંગ છે. ના ના, રૂમાલને પણ તો જાણે છે. તો પછી રૂમાલને જાણે છે એ વખતે જાણનારો જણાઈ રહ્યો છે એની સિદ્ધિ કરવી પડશે. ખ્યાલ આવે તમને? આ બહુ લોજિકલ મેજિક છે. તો જ્યારે કોઈ પણ વસ્તુ જણાઈ રહી છે, હવે કોઈ પણ વસ્તુ જણાઈ રહી છે એનો શું નિયમ છે? કોઈ પણ વસ્તુ જણાઈ રહી છે, અરે કોઈ પણ વસ્તુ જણાઈ રહી છે એનો પણ એક નિયમ છે, હે ને? શું જણાઈ રહ્યું છે? કારણ કે આપણે સિદ્ધિ કરીને સવારે શું કરતા હતા કે જાણતો હતો, બપોરે શું કરતા હતા કે જાણતો હતો, રાત્રે શું કરે છે આત્મા તો કે જાણે છે, કાલે શું કરતો હતો કે આત્મા જાણતો હતો, આવતીકાલે શું કરશે કે આત્મા જાણતો હશે, બીજું શું કરશે, તો કે કોને જાણે છે? તો એ કહ્યું કે જાણનારને જાણે છે, એનો જવાબ આવ્યો, હે ને? શું જણાય છે આત્મામાં, શું જણાય છે એના પર ભજન છે. હવે સાંભળજો કે જે પણ કંઈ જણાય છે, હવે એના ઉપર આપણે આગળ વધીએ. જે પણ કંઈ જણાય છે, જે પણ કંઈ જણાય છે એટલે શું? કંઈ પણ જણાય છે, આપણી મરજી પ્રમાણે જણાય છે, તો કેવી રીતે જણાય છે? તો એનો પણ નિયમ છે કે જે પદાર્થ સંબંધી જ્ઞાન થવાનું હોય, અથવા એ પદાર્થ સંબંધી જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષયક્ષમ હોય, તે પદાર્થ સંબંધી જે પદાર્થને જાણવાનું આત્મા પરમે છે, નિમિત્તની ઓળથી એ સંબંધી દર્શનાવરણીય જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મનું ક્ષયક્ષમ હોય, અને ઉપાદાનથી લઈએ તો એ સમયમાં જે વખતે એ જાણતો હોય એ પર્યાયની જાણવાની યોગ્યતા હોય, એ પદાર્થને જાણે છે. હેલો, અત્યારે હું કોઈ જે શબ્દ બોલું છું એ શબ્દ હું બોલું છું એટલે તમને જણાય છે એમ નથી, હું તમને પ્રેરણા આપું છું એટલે તમે જાણો છો એમ નથી. ખ્યાલ આવ્યો? અત્યારે હું તમને એક ઉદાહરણમાં લઈએ કે જાણનારો જણાય છે એ મેં તમને કહ્યું, અને તમને અત્યારે તમે એ જાણ્યું, તો તમારે એ જાણવામાં નિયમ કયો લાગુ પડશે? વક્તાએ કહ્યું એટલે જાણ્યું એમ નહીં, એ શબ્દ હતો એટલે જાણ્યું એમ નહીં, પેલા જાણ્યું ખરું, ના જાણ્યું એની તો વાત જ નથી, હે ને? આજે આત્માની બાબતમાં ન જાણવાની તો કોઈ વાત જ નથી, જાણ્યું. હવે જાણ્યા પછી ઘણી બધી વાતો ખુલે છે, જાણ્યા પછી પૂરો સંસાર અને પૂરું મોક્ષ બે ખુલે છે. જાણવામાં જે ભૂલ કરે છે એમાં શું ભૂલ કરે છે એની ચર્ચા આજે આપણે કરવી અપેક્ષિત છે, બરાબર છે? તો તમને એ જયારે જાણનારો જણાય છે એ શબ્દ સંબંધી તમને જાણવું થયું, તો એ જાણવું થયું, હાલ જે જાણવું, હાલ જે જણાયું, એ જણાવવાનો આધાર કોણ? જે પણ કોઈ પદાર્થ જણાય છે, માનો કે ઓર લઈએ, બે ત્રણ ઉદાહરણ સાથે લઈએ કે મને આ રૂમાલ જણાયો, હાલ જણાયો, તો એ જણાવવા પાછળનું જેને બી જાણે, સાંભળજો, જ્યારે બી જાણે, તો જણાવવા પાછળનું કારણ કોણ? જ્યારે બી જાણે, સમજો, આ એક બે ત્રણ શબ્દો કહું છું એનું કંઈ મર્મ છે. ચાહે અજ્ઞાની જાણે, ચાહે જ્ઞાની જાણે, એના રૂમાલની વાત છે. ચાહે અજ્ઞાની જાણે, ચાહે જ્ઞાની જાણે, ચાહે રાગની અવસ્થા હોય ત્યારે જાણે, જ્યારે શુદ્ધ ઉપયોગની અવસ્થા હોય ત્યારે જાણે, નવા નવા પ્રકરણો આવે છે, ખ્યાલ આવે. જ્યારે પણ કોઈ વસ્તુને જાણે જીવ આત્મા, જ્યારે પણ કોઈ વસ્તુને જાણે એટલે ક્યારે જાણે? અજ્ઞાન અવસ્થામાં જાણે ત્યારે બી, જ્ઞાન અવસ્થામાં જાણે ત્યારે બી, અને જ્ઞાની હોય એ જાણે ત્યારે બી, રાગની અવસ્થાના કાલમાં જાણે ત્યારે બી, અને શુદ્ધોપયોગના કાલમાં જાણે ત્યારે બી. તમને પેલા તો એ જ ગળે નહીં ઉતરે કે શુદ્ધોપયોગના કાલમાં રૂમાલ જણાય કે ના જણાય, એ તો બહુ મોટો વિષય છે, હે ને? શુદ્ધોપયોગના કાલમાં આત્મા જ જણાય આપણે એમ સમજીએ છીએ, હે ને? શુદ્ધોપયોગની જે ઉત્કૃષ્ટ પરાકાષ્ઠા છે શુક્લ ધ્યાન, હે ને? તો શુક્લ ધ્યાનના કાલમાં પણ અન્ય દ્રવ્યની ગુણ પર્યાય આદિ તરફ સંબંધી ધ્યાન થાય છે. તો જે પણ પદાર્થનું જ્ઞાન થાય એ જ્ઞાન થવાનો નિયમ શું છે? કયું કયા પદાર્થનું જ્ઞાન થશે તમને અત્યારે હાલ હર પર્યાયમાં કયા પદાર્થનું જ્ઞાન થશે? તો કે જે પદાર્થ સંબંધી જ્ઞાનાવણી દર્શનાવણીનો અને અંતરાય કર્મનો ક્ષયોક્ષમ હશે, અને આ બાજુ આત્માથી લઈએ તો એ વખતે જાણવાની પર્યાયની જે યોગ્યતા હશે એ પદાર્થનું જ્ઞાન થશે. આપણી ઈચ્છા પ્રમાણે જ્ઞાન થશે એ પણ નહીં. ચલો બીજાની વાત છોડો, તો કે આપણી ઈચ્છા પ્રમાણે જ્ઞાન થશે એમ બી નહીં. કેમ નહીં? તો એટલી બધી બી મતલબ કે કઈ આપણી ઈચ્છાનું કોઈ મહત્વ નથી? સમજ, એમાં પણ બહુ બધી સિદ્ધિ કરવાની વાત છે. ઈચ્છા કયા ગુણની પર્યાય છે? ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે. જાણવું કયા ગુણની પર્યાય છે? તો એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયનું કારણ કેવી રીતે બની શકે? ત્યાં પણ ગુણોની સ્વતંત્રતા પકડવાની છે, ખ્યાલ આવે. હું તો ઈચ્છા કરું છું તો પણ જાણવું ના થાય, અમારી તો કોઈ કિંમત જ ના રહી, એ લાઈનમાં નથી જવાનું આપણે. અરે જ્યારે ઈચ્છા કરવા પ્રમાણે પણ જ્ઞાન નથી થતું, એમાં આપણા પદાર્થની જે સ્વતંત્રતા છે તો એના ગુણોની પણ સ્વતંત્રતા છે, એના પર્યાયની પણ સ્વતંત્રતા છે, ખ્યાલ આવે. ઈચ્છામાં ઈચ્છા થાય, ઈચ્છા ઈચ્છા થાય અને જ્ઞાન પરિણામે એમ પણ નહીં. તો જ્ઞાન કોઈ બી પદાર્થના જાણવા રૂપે પરિણમે છે, આમાં તો નિવૃત્ત થવાની વાત છે, આમાં તો સ્વાધીનતાનો સ્વાદ લેવાની વાત છે, આમાં તો નિર્વિકલ્પ થવાની વાત છે, આમાં તો ઈચ્છાના અભાવ કરવાની વાત છે. જ્યારે જ્ઞાનમાં જાણવામાં વર્તમાનમાં છદ્મસ્થી મુખ્યતા દીધો, કારણ કે કેવલ જ્ઞાનમાં તો હર સમય લોકાલોકને જાણવાની યોગ્યતા છે, અને આપણે એ સમયમાં તે સંબંધી એ પદાર્થ સંબંધી જ્ઞાનાવરણની દર્શનાવરણની અને અંતરાય કર્મનું ક્ષયોક્ષમ નિયમ અને પર્યાયમાં એ પ્રમાણે જાણવાની યોગ્યતાઓ, ત્યારે પદાર્થને જાણવું થાય છે, એ ખ્યાલ આવે. એ પદાર્થને જાણે છે, હવે એ જાણતો હોવા છતાં જાણનારને જાણે છે એની સિદ્ધિ કરો. હવે અમને તો જાણનારો જણાય છે એમ કહ્યું શાસ્ત્રમાં, 17મી અધ્યાયની ગાથામાં પણ એમ કહ્યું, અહીંયા પણ એમ કહ્યું. તો જાણનારો જણાય છે એનો અર્થ શું? હવે એમાં તોડ છે જે પણ જે છે. જાણનારો જણાય છે એનો અર્થ એ થયો કે આ જે રૂમાલને જાણે છે ને એ જાણનારો છે એ હું છું. તમે સમજો, જાણનારો હું છું એનો અર્થ કે રાગ કરનારો હું નથી. જાણનારો હું છું એનો અર્થ કે એનો હું કરનારો નથી. એ પદાર્થનો કોઈ હું વાસ્તવમાં કરનારો પણ નથી, એ પદાર્થનો હું સ્વામી પણ નથી, હું તો જાણનારો છું. એટલે ખ્યાલ આવી ગયો. હજુ સુધી તો કોઈ જ્ઞાની અજ્ઞાનીના ભેદ કર્યા વગર આ સામાન્ય કથન ચાલે છે, આ દરેકની વાત છે, બરાબર છે? પણ જાણનારો જણાય છે એવું કોને જાણ્યું કહેવાય, એ પછી બીજી વાત છે. તને સમજે છે? બહુ માર્મિક વાત છે, ભલે આપણો આખો પીરડામાં જાય પણ સમજવું જરૂરી છે. પેલા તો લઈ લીધું કે ભાઈ કોઈ બી પદાર્થ, જે બી કોઈ પદાર્થ જણાય, ચાર પાંચ વાર કહું છું, આ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે. જે પણ કોઈ પદાર્થ તમારા જ્ઞાનમાં જણાય એ જણાવવાનો નિયમ શું છે? તે સંબંધી જ્ઞાનાગણની આદિ કર્મનો ક્ષયક્ષમ અને એ સંબંધી મારા પર્યાયની ઉપાદાનગત એ વખતે જાણવાની યોગ્યતા. ખરેખર આટલું જો વિશ્વાસમાં આવી જાય ને તો ત્યાં નિવૃત્ત થઈ જાય. પણ આપણે તો જાણનારો જણાય છે ત્યાં સુધી જવું છે ને સર્વને. તો હવે અહીંયા જાણનારો જણાય છે એનો અર્થ કાઢો કે જ્યારે જે બી કોઈ પદાર્થ જણાય છે તો તું તો એનો જાણવા વાળો છે, હે ને? જાણનારો છે તું તો, જાણનારો છે એમ જાણ, એનો એ બીજો અર્થ કાઢો. જાણનારો જણાય છે એટલે તું આ રૂમાલ આદિ પદાર્થોનો જાણનારો છે એમ જાણ, અને એનો કરનારો છે એમ નહીં જાણ, તું એનો સ્વામી છે એમ નહીં જાણ, એના કારણે જ્ઞાન થયું છે એમ નહીં જાણ, અને એનાથી કોઈ લાભ થાય છે એમ નહીં જાણ. તો જાણનારો જણાય છે. અરે તું તો જાણનારો છે, જાણનારો શું કરે? જાણનારો જ્ઞાતાધિષ્ઠ રહે. હવે એક સ્ટેપ આગળ વધુ છે. હવે જાણનારો જણાય છે એમ જયારે કહે છે, તો જાણનારો જણાય છે એવું કોના પર ઘટિત કરવું, એવું કોને માન્યું કહેવાય? આજે ગુરુજીએ એક શબ્દ કહ્યું તું હે ને, કે સ્વભાવને તું જાણ, સ્વભાવને જાણ, જે ધારી રાખે છે એને જાણવું ના કહેવાય. તારા ધારણા જ્ઞાનમાં બેસેલું છે કે આ સ્વભાવ, આ ચૈતન્ય સ્વરૂપ હું છું એવું ધારી રાખ્યું છે, એને જાણવું ના કહેવાય. હવે વાત ત્યાંથી આગળ વધી છે. અહીંયા સુધીનું જે ફંક્શન છે, જે ફેક્ટર છે, એ દરેકને લાગુ પડે. કોઈ બી તમારા જ્ઞાનમાં જે બી પદાર્થને જાણવાની યોગ્યતા થઈ એ જણાશે. એનો અર્થ એ થયો કે તમે જાણ્યું છે, એનો અર્થ એ થયો કે તમે જાણવા વાળા છો, એનો અર્થ થયો કે તમે જાણનારા છો. હે ને, અમે નક્કી કર્યું કે ભાઈ જાણનારો જણાય છે એટલે તમે જાણવા પણ પરિણમ્યા છો, એ તમે છો. તમે તો જાણનારા છો. રૂમાલ હોય કે ઘડિયાળ હોય કે કોઈ બી જ્ઞેય હોય કે જે પણ કોઈ હોય વસ્તુ, એ વસ્તુમાં જાણવા રૂપે જે આત્મા પરિણમે છે, તો એનાથી એ સિદ્ધિ થઈ કે આત્મા તો જાણનારો છે. અરે જાણનારો છે એ આત્મા છે, એ નક્કી થયું. હવે જાણનારો છે એ આત્મા છે એવું ખરેખર માન્યું કોને કહેવાય? હવે અહીંયા અનુભૂતિની વાત છે. કેમ કે ત્યાં શું કહ્યું? આત્મા તો જાણનારો જ છે, એ તો વાસ્તવમાં જાણે છે, એ આત્મા જાણે છે એ જ આત્મા છે. વાસ્તવમાં તો આત્માને તો જ્ઞાનની જ અનુભૂતિ થાય છે, અને જ્ઞાનનું અનુભૂતિ થાય છે એ જ તો આત્માનુભૂતિ છે. પણ આ આત્માનુભૂતિ છે એ હું છું એમ જાણતો નથી, એટલા માટે અજ્ઞાન છે. ત્યાં સુધી પહોંચ્યા? હવે એનું વર ભાવવાસન કરાય. ભાવવાસનની મેટર છે. અચ્છા, તો હવે એ બતાવો કે અહીંયા સુધી તો ભાઈ તમે અમને સિદ્ધિ કરી દીધી. હર આત્મા માટે એકેન્દ્રીય જીવ હોય કે સિદ્ધ ભગવાનનો જીવ હોય, હે ને, એ હર જે બી પદાર્થોને જાણે છે એનો અર્થ કે આત્મા જે જાણનારો છે એ આત્મા છે, જાણે છે એ આત્મા છે, હે ને. એટલે એ વાત નક્કી થઈ ગઈ કે ભાઈ જેને જાણનારો જણાય છે, અમને આ પદાર્થ જાણ્યો એથી એ નક્કી થઈ ગયું કે આત્મા જાણે છે, બરાબર છે. પણ જાણનારો જણાય છે, જાણનારો જ જાણે છે, જાણનારો જાણે જ છે, અલગ અલગ શબ્દો બોલું છું, બરાબર છે. તો જે જાણનારો છે, આત્મા જાણનારો છે, એવું જેને જાણ્યું એ જ્ઞાની એમ કહ્યું. આત્મા જાણનારો છે એવું જેને જાણ્યું, હે ને, એ વાસ્તવમાં જ્ઞાની. તો મને એ બતાવો કે જાણનારો છે એવું જાણ્યું, તો એવું એવું કોને જાણ્યું? જ્ઞાની. તો જાણનારો છે એવું જાણ્યું ક્યારે કહેવાય? જાણો માને ત્યારે એ તો આપણે સમયની ઓછી કહી. કયા સમયે એને જ્ઞાની કહેવો? કે જયારે માને ત્યારે. પણ કોને જાણનારો જાણ્યો એવું કોને કહેવું? હવે જ્ઞાતાદિષ્ટા, એક તો એ બહુ સરસ જવાબ બન્યો કે જ્ઞાતાદિષ્ટા. આત્મા જ્ઞાતાદિષ્ટા છે. હવે જ્ઞાતાદિષ્ટા રહે તો જાણનારો જાણ્યો એમ કહેવાય. હવે એક સ્ટેપ આગળ વધો, એને બાકાયદા ડાયરી લઈને બેસજો, લખજો કે એક સ્ટેપ. એને જ્ઞાતાદિષ્ટા વાળી વાત આવી ગઈ, જ્યાં જાણે છે એનો અર્થ કે આત્મા જ્ઞાતાદિષ્ટા છે. પણ જ્ઞાતાદિષ્ટા રહે, ફરીથી કહું છું, આત્મા તો જ્ઞાતાદિષ્ટા જ છે, અજ્ઞાનીનો અજ્ઞાની પણ સાક્ષી ભાવે જ રહે છે. અજ્ઞાનીનો આત્મા પણ સાક્ષી ભાવ ધારક છે, પણ એ જ્ઞાતાદિષ્ટા પણ રહે. તો જ્ઞાતાદિષ્ટા પણ રહ્યો ક્યારે કહેવાય? હવે એ સ્ટેપ, આ રૂમાલનો, આ માઇકનો, આ શબ્દનો હું જ્ઞાતાદિષ્ટા રહ્યો ક્યારે કહેવાય? પહેલા તો જ્ઞાતાદિષ્ટા છે એ સિદ્ધ કરો. શ્રીમંદર ભગવાનની પ્રતિમાનો હું જ્ઞાતાદિષ્ટા છું, બરાબર છે. તમે બી જ્ઞાતાદિષ્ટા છો, આત્મા જ્ઞાતાદિષ્ટા. મંદિરમાં તમે ગયા, તો મંદિરમાં તમે ગયા તો શ્રીમંદિર ભગવાનને તમે જાણ્યા. કેમ જાણ્યા? કેમ કે તમે જ્ઞાતાદિષ્ટા છો, કેમ કે તમે જાણનાર છો. કેમ કે હર પર્યાયમાં જે જાણવું થાય છે એનાથી સિદ્ધ થાય છે કે તમે જાણનાર છો, બરાબર છે. હવે જાણનાર છો તો જાણનારો જાણ્યો ક્યારે કહેવાય? તો કે તમે જ્ઞાતા દ્રષ્ટા છો, તો જ્ઞાતા દ્રષ્ટા રહો ત્યારે. જ્ઞાતા દ્રષ્ટા તો છું જ, પણ જ્ઞાતા દ્રષ્ટા રહો ત્યારે. તો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો વ્યક્તિ જીવ ક્યારે કહેવાય? બહુ સરસ, બહુ સરસ. જ્ઞાતા દ્રષ્ટા રહ્યો ક્યારે કહેવાય? કે કોઈ બી પદાર્થને જાણ્યો, બરાબર છે, જાણ્યો પણ રાગદ્વેષ ન કરે તો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો કહેવાય. બરાબર. હવે આપણે સિમંદર ભગવાનનો જ્ઞાતા દ્રષ્ટા આપણે ખરા કે નહીં? સ્વરૂપની ઓળથી તો ખરા, પણ મારે જે જાણનારો જણાઈ રહ્યો છે હે ને, એ મને લાગુ પડે કે ના પડે? ક્યારે લાગુ પડે? કે ભગવાનને જાણવા પછી બી, જાણવામાં આવવા છતાં બી મને રાગ ન થાય, હલાવે ને, તો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો. જેવી પદાર્થ જાણવામાં આવે એ પદાર્થમાં મને કોઈ ઈષ્ટ અનિષ્ટનું ભાસે નહીં, હલાવે, મને એમાં જરા પણ કોઈ એમાં એકત્વ બુદ્ધિ થાય નહીં, તો વાસ્તવમાં જ્ઞાતા દ્રષ્ટા રહ્યો. જાણનારો જણાઈ રહ્યો છે એ વાત એને લાગુ પડી. વાસ્તવમાં તો બધાને જણાઈ રહ્યો છે, અનુભૂતિ તો બધાને થઈ રહી છે, પણ અનુભૂતિ થઈ કોને કહેવાય? કે અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે, અનુભવમાં આવી રહ્યો છે, અનુભૂતિ છે તે હું છું એવું માને એને, પણ એવું માન્યું કોને કહેવાય? એવું માન્યું ક્યારે કહેવાય? કે કોઈ બી પદાર્થ જયારે જાણે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા રહે, વિતરાગ રહે, ત્યારે જાણ્યું કહેવાય. ત્યારે જ જ્ઞાતા દ્રષ્ટા રહ્યું કહેવાય, ત્યારે જ વાસ્તવમાં એને જાણનારને જાણ્યું કહેવાય. એના પહેલા જાણનારને જાણ્યો, વાસ્તવમાં વાતોમાં જાણ્યો કહેવાય, ખરેખર તો જાણ્યું ક્યારે કહેવાય? કોઈ બી પદાર્થ જાણે એમાં પોતાના પ્રયોજનની સિદ્ધિ ન ભાષે. બે બે પોઈન્ટ લીધા છે આપણે, એક તો રાગ દ્વેષ ન થાક ન કરે ને પ્રયોજનની સિદ્ધિ ન થાય. અચ્છા, રાગદ્વેષ શું કામ કરે? આપણે કોઈ પદાર્થને જાણીને રાગદ્વેષ શું કામ કરીએ? જે પદાર્થ આપણે હિતરૂપ ભાષે, સાંભળજો, રાગદ્વેષ ન કરવા પાછળનું બી લોજિક મૂકે છે જ્ઞાનીઓ. રાગદ્વેષ કેમ ન કરીએ તો બતાવ, તું રાગદ્વેષ કેમ કરે છે? અથવા રાગદ્વેષ અજ્ઞાની કેમ કરે? કે કોઈ પદાર્થ હિતરૂપ ભાષે તો રાગ આવે, અને કોઈ પદાર્થ અહિતરૂપ ભાષે તો દ્વેષ થાય. પણ તમે એ તો બતાવો કે વિશ્વમાં કયો પદાર્થ હિતરૂપ છે ને કયો પદાર્થ અહિતરૂપ છે. બારમાં પર પદાર્થના લિસ્ટમાં કયો પદાર્થ હિતરૂપ છે ને કયો પદાર્થ અહિતરૂપ છે? કો નાશ બંદે વળ ગણા છે રાખું કે એ પરિહરું. કોને રાખું ને કોને પરિહરું? કોના પ્રત્યે રાગ રાખું અને કોના પ્રત્યે દ્વેષ કરું? બતાવો, કોના પ્રત્યે રાગ કરો? જે મારું હિત કરી શકે એના પ્રત્યે રાગ રાખો. પણ અહીંયા એમ કહે છે કે કોઈ હિત કરી શકતો જ નથી. અચ્છા, કેમ હિત કરી શકતો નથી? અચ્છા, પહેલા એ બતાવો કે આત્માનું કોઈનું હિત કરવું પડે એવું છે? આત્મા તો પરિપૂર્ણ, આત્મા તો પ્રભુ છે. આજે કેટલી વાત આવી, અનંતા પ્રભુ, અનંતા પ્રભુ, અનંત પ્રભુતા, અનંત વિભૂતા, હે ને, કેટલી જબરજસ્ત વાત આવી. અખંડિત પ્રતાપ જેનો છે, સ્વાધીનતા જેની શોભા છે, ખ્યાલ આવે ને, એવા લક્ષણવાળી પ્રભુ શક્તિથી જે યુક્ત છે, હે ને, એ વાસ્તવમાં પ્રભુ છે. એને કોઈ પદાર્થની શું જરૂર પડે? અખંડિત જેનો પ્રતાપ છે એટલે શું? આખો આત્મા દ્રવ્ય અખંડિત છે. કેવી રીતે અખંડિત છે? સિદ્ધિ કરો એની, હે ને, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી આત્મા અખંડિત છે. આજ સુધી કોઈનું દ્રવ્ય ચેતન મટીને જળ થયું? એ દ્રવ્યથી અખંડિત. આજ સુધી આત્માના અનંત ગુણોમાંથી કોઈ ગુણ ઓછા થયા? થઈ શકે તો ગુણોથી અખંડિત થયું. અચ્છા, આપણા અસંખ્યાત પ્રદેશ ક્ષેત્ર છે, ભલે સંકોચ વિસ્તારને પામ્યું, પણ અસંખ્યાત પ્રદેશમાંથી કોઈ ઓછા થઈ ગયા હોય એવું બને છે, તો ક્ષેત્રથી બી અખંડિત છે. હવે કોઈ કાળમાં હોય ને કોઈ કાળમાં ના હોય આપણી સત્તા એવું છે? હર કાલખંડમાં હું મોજૂદ છું, હર કાલખંડમાં મોજૂદ છું, મારી સત્તા છે, અને શુદ્ધ સત્તા છે. કોઈનામાં ભળી બી નથી ગયું, કોઈ મારામાં ભળી બી નથી ગયું, એવી શુદ્ધ સત્તા પ્રમાણે હું વાસ્તવમાં અખંડિત છું કે નહીં? તો એ અખંડિત જેનો પ્રતાપ છે. ભલે મેં એમ માન્યું કે હું શરીર છું, પરંતુ એ મારી વસ્તુ એ શરીરના પ્રભાવમાં આવી અને જળ થઈ, તો વસ્તુ તો અપ્રભાવી છે. જે અપ્રભાવી મારો પ્રતાપ છે, જ્ઞાન મારો પ્રતાપ છે, ક્યારે બી હું ચેતન મટીને જળ થતો નથી, અખંડિત જેનો પ્રતાપ છે. બરાબર છે. બીજું કેવું છે? સ્વાધીનતા જેની શોભા છે. તો એ પ્રમાણે આત્મા પ્રભુ છે. તો જયારે આવી વસ્તુ છે તો પછી કોઈ બી વસ્તુ જાણવામાં આવી તો એ મારી સત્તાનું કારણ છે કે નહીં, હું સત્તાનું કારણ છું, એવી જયારે સિદ્ધિ થતી નથી. આ વાત તમારે ન્યાયથી, લોજિકથી, યુક્તિથી, ઉદાહરણોથી, અનેક પ્રકારથી આ વાતને પ્રૂવ કરવાની, અને પ્રૂવ કર્યા પછી તમારા જ્ઞાનમાં એ વાત બેસે અને એમાં વાસ્તવમાં તમારી શ્રદ્ધા એનું પોષણ કરે ત્યારે કામ આગળ ચાલશે. આ તો દરેકમાં લગાવી દેવું આ રહે છે. ખાલી વાત કરવામાં કાંઈ મતલબ નથી. આ દરેક વસ્તુ, આગમનું અવલંબન, આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને પછી અનુભવ, તો હર ઘટનાઓમાં, હર જે આપણા માટે આપણી વિશેષતા બતાવી હોય એની તમારે લોજિકથી સિદ્ધિ કરવી જોઈએ. અને લોજિકથી જયારે સિદ્ધિ થાય ત્યારે એમાં વાસ્તવમાં તમારો શ્રદ્ધાનો પક્ષ વલણ બને, અને એ જયારે પક્ષ બને ત્યારે પછી ભલે એનાથી વિરુદ્ધમાં વિકલ્પ આવે, એનાથી વિરુદ્ધમાં સંસ્કારમાં પ્રવૃત્તિ દેખાય, પરંતુ જે સત્ય છે ને, એન્ડ ઓફ ધ સીન તમારું સત્ય છે ને, એ જ નક્કી થાય. એ જે એનું, એ જે વાસ્તવમાં એનું જ પોષણ થાય, એનો જ નિર્ણય પાકો થાય. ખ્યાલ આવ્યો કે નહીં? બોરીવલ્લીમાં આપણે આ વાત ચાલતી હતી પ્રફુલભાઈ, ત્યારે કોઈ પીછું પૂછ્યું કે વાત તો તમારી બરાબર છે સાહેબ, પણ આવું ક્યાં સુધી કર્યા કરું? આ પણ સ્વાધ્યાય ક્યાં સુધી કર્યા કરું એ વાત તો છોડો, પણ આવો નિર્ણય બી ક્યાં સુધી કર્યા કરું? તો ટોટલ મજી જવાબ આપ્યો છે, ત્યાં જ લખેલું હતું કે જ્યાં સુધી તને આમ જ છે એવી પ્રતીતિ ન થાય, અને જ્યાં સુધી આજે જે તને જેવી પર્યાયમાં અહમ બુદ્ધિ છે એવી સ્વભાવમાં અહમ બુદ્ધિ ન થાય, હેલા ને, ત્યાં સુધી ત્યારે આ નિર્ણયનું પોષણ કર્યા કરો. સ્વાધ્યાયમાં તો જો સ્વાધ્યાયના ભાવોમાં તો એ તો વાસ્તવમાં કષાયોનું પ્રકરણ છે ને, એ તો વયનો વેગ છે. ક્યારેક ચાર કલાક સ્વાધ્યાયનો ભાવ આવે, ક્યારેક બે કલાક આવે, ક્યારેક ન આવે. પણ આ જે તત્વ નિર્ણયમાં જે પકડનું, જે અંદરમાં જે વિધ્યાત્મનો અનુભવ ઓછો થાય છે ને, એની કન્ટિન્યુટી રહે છે. સાંભળજો નિમિષભાઈ, બહુ મહત્વપૂર્ણ વાત છે. કેમ કે બહારમાં તો ક્યારેક તો આજે માનો 8 દિવસ ભક્તિના ભાવ ઉછળી ઉછળીને આવે, અને 9મા દિવસે ચલો વિસર્જન જયંતિના દિવસે પણ આવે, અને એના પછી ફટાફટ અર્ઘ, કદાચ અર્ઘ બી ન ચડાય, એટલે એવી ક્રિયા સુધી બી નથી આવતા. કેમ કે કશાય ટકતી જ નથી, આપણી મન કશાય ટકતી જ નથી, મોડું થાય છે એટલે મોડું થાય છે, એટલે આપણે ઓર બીજી કશાયો મુખ્ય થાય છે. તો એ બધી કશાયો તો આગળ પાછળ થશે, લેશ્યાઓ છે, કૃષ્ણ લેશ્યામાં પહોંચી જશે, કઈ બહુ મોટી વાત નથી. કોઈ એવો બિઝનેસમાં પ્રસંગ આવી જશે તો હોવા કરી નાખશે, પરંતુ આ કાર્યકારી નથી. એને વાસ્તવમાં આ કશાય છે, આ દુઃખના જ કારણ છે, એવું જે એને અંદરમાં શ્રદ્ધાન તરફનું જે વલણ જે થયું છે એની જે કન્ટિન્યુટી છે એ હંમેશા રહે છે. ત્યાં પંડિત ઓડરમલજીએ કહ્યું કે જો તને એમ લાગતું કે ક્યાં સુધી રહેશે, ક્યાં સુધી કરવું, તો કે તારે આ જ કરવું, સ્વાધ્યાય કરીને બી આ કરવું, ચર્ચા કરીને બી આ કરવું, નિર્ણય પાકો કરવો, દ્રઢતા કરવી, સત્યનો પક્ષ જે છે એ પક્ષનું પોષણ કરવું, તારે એક જ કામ કરવું. ક્યાં સુધી કરવું કે જ્યાં સુધી તારી જે પર્યાય દ્રષ્ટિ ના છૂટે ત્યાં સુધી કરવું. પણ કોઈ પછી એમ કહ્યું કે એમ કરતા કરતા આયુ પૂરું થઈ જશે, તો આવી બધી વસ્તુ મૂકી દે ત્યાં, કોઈની આયુ પૂરી થઈ ગઈ, અને કદાચ પેલા તિર્યન નરકનો બંધ કર્યો અને ત્યાં ગયા તો સાંભળજો, ત્યાં એમ કહ્યું કે ચિંતા નહીં કર. સાંભળજો બહુ ઊંચી વાત કહી, ત્યાં એમ કહ્યું કે જે થશે તો અહીંયા બી આવા આ જ અભ્યાસી થશે, અને તું ત્યાં જાય છે તો ભલે ત્યાં કૃષ્ણ લિસ્યા હશે, ભલે કશાયો તારી પલટાઈ જશે, પણ તું આ જે તે જે વિધ્યાત્મનો અનુભવ ઓછો કર્યો છે, જે પકડ તારી ઘટી છે, તો એ પકડ તો તારી ત્યાં પણ રહેશે, જે પકડ ઘટી છે એ તને લાભ ત્યાં બી રહેશે, અને ત્યાં કોઈ એવા પ્રસંગનું નિમિત્ત પણ પામી નહીં. તને આ વાત જે અંદરમાં તારી મિથ્યાત્વનો અનુભવ ઓછો પડ્યો છે એ કોઈ પ્રસંગનો નિમિત્ત પણ પામીને તને વળી પાછો આ ભેદજ્ઞાનનો પુરસાદ પકડાઈ જશે તો ત્યાં થશે, ભલે ત્યારે બાહ્યમાં દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત ન હોય તો ન હોય, ખ્યાલ આવ્યો, તો તારું કામ થઈ જશે. તો આની કન્ટિન્યુટી રાખવી, ભલે કોઈ બી જગ્યાએ જવાનું થાય, કઈ વસ્તુ, અને આની કન્ટિન્યુટી જળવાઈ રહે છે. કશાય તો મુખ્ય કશાય તો અત્યારે હાલ હમણાં ઘરે જશું તો ક્રોધ આવી જશે, હે ને, અને ઘરમાં કેસે બી કરું, સાંભળીને આવે તો બી ગુસ્સો કરો છો, અમે તો સાંભળતા નથી તો બી શાંત છીએ. જો હું તને તમને સમર્થન નથી આપતો કશાય, એ આવે એ કહે તો એને થેન્ક્સ કહેજો. એ વાત તો તારી સાચી છે, કશાય મટાડવી જોઈએ એવું તું મને યાદ કરાવે છે, અને તું મને એવું માને છે કે તારે મટાડવાની તારામાં યોગ્યતા છે એ બી યાદ કરાવે છે, તો એના માટે તમે થેન્ક્સ કહેજો. પહેલા તો ત્યાં પંડિતાય નહીં કરતા કે ચોથા ગુણસ્થાન વાળાને હોય છે અને આમ હોય છે ને તેમ હોય છે, એ બધી વાત જુદી છે. એને આ તો બીજી વાત આવી ગઈ, આપણે તો જાણનારું જણાય છે વાત કરવી છે, વચ્ચે બ્રેકિંગ ન્યૂઝ આવી જાય ને. એટલે જરા પણ વાસ્તવમાં વિષયમાં મને ખ્યાલ છે આપણો વિષય બરાબર ગૌણ જરા પણ નહીં થાય. ભલા તો આ રીતે કહે છે કે અહીંયા આ જે બીજી વસ્તુ છે ભૂખ અભ્યાસ તો આનો જ રાખવો એમ અહીંયા કહે છે. તો કોઈ બી વસ્તુ જયારે જણાય છે પાછા આવી જાવ ત્યાં, હે ને, જે હોલ્ટ પર રાખી હતી, તો એ જે જાણનારો જણાય છે એ કોના માટે કહ્યું? જાણનારો જણાય છે એવું માન્યું ક્યારે કહેવાય? કે જયારે જેવી કોઈ પદાર્થ જણાય. ક્યારે જણાય? એને હંમેશા જણાય, રાત્રે જણાય, દિવસે જણાય, રાગ હોય તો બી જણાય, રાગ ના હોય તો બી જણાય, ને શુદ્ધ ઉપયોગ હોય તો બી જણાય. જણાય 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 ને જણાય, એવું ક્યારે ના બળે કે આત્મા જાણવા વગર નો હોય. જાણવા વગર રહે તો જડ થઈ જાય. કોને જાણે એનો પણ નિયમ બતાવ્યો, તો બી એ જયારે કોઈ બી પદાર્થને જાણે એનો અર્થ કે તું તો એનો જાણનારો થયો. નક્કી તો એ થયું કે તું તો જાણનારો થયો, અને અમે તો એ નક્કી કર્યું જાણે જ્ઞે અને જણાય જ્ઞાયક. કોઈ બી જ્ઞે જાણે તો એમાં તો તારી સત્તા સિદ્ધ થાય. આજે બહુ હતું પ્રવચનમાં, ગઈકાલે પણ હતું, હે ને. જળની સત્તામાં જણાય કે ચૈતન્યની સત્તામાં જણાય? કોઈ બી પદાર્થ જણાય છે એમાં ચૈતન્યની સત્તામાં જણાય, તો ચૈતન્યની સત્તા પ્રસિદ્ધ થઈ કે ખાલી જળની જ થઈ? તો ચૈતન્યની સત્તા પ્રસિદ્ધ થઈ એમાં ફરક કેટલો પડ્યો કે આ ચૈતન્યની સત્તા પ્રસિદ્ધ થઈ એ હું છું, એટલું નથી આવતું બસ. તો શું આવે છે? તો બે પ્રકારની ભૂલો થાય. એક તો એ જે પદાર્થ જાણવામાં આવે એવી જાણવાના પદાર્થ જાણવાના સ્વભાવને ભૂલીને એ પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે, સારા ખોટાની કલ્પના કરે છે, એની પંચાત કરે છે, હે ને. 15મી વખતના પ્રવચનમાં વાત આવી હતી કે આ જીવ અજ્ઞાની જીવ આખો દિવસ કરે શું છે? હલાવે ને, તો કે પરદ્રવ્યમાં અભેદ બુદ્ધિ કરે છે. આખો દિવસ પરદ્રવ્યમાં એકત્ર બુદ્ધિ કરે છે, આને મૂકવું, આને છોડવું, આ લાવું, આ લાવું, એને આમ કરવું જોઈએ, મારું મારે એના માટે આમ કરવું જોઈએ, એને મારા માટે આમ કરવું જોઈએ, આ બધી એકત્વ બુદ્ધિના લક્ષણ છે પરદ્રવ્ય. અનાદિથી એકમાત્ર અજ્ઞાની જીવ પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિનો કાર્યક્રમ કરે છે, એ સિવાય બીજું કાંઈ કરતું નથી. શું જ્ઞાન નથી કરતું? સાહેબ જ્ઞાન તો કરે જ છે, પણ જ્ઞાન કરે છે એના પર ધ્યાન જતું નથી, હે ને. એનો તીરો ભાવ થઈ ગયો છે, એનો આવિર્ભાવ કરતું નથી. 15મી ગાથા. હવે આપણે એ વાત ચાલી રહી છે કે જે જાણનારો જણાય છે, વાત તો એ સિદ્ધિ કરવી છે કે જાણનારો જણાય રહ્યો છે. હર પ્રતિપલ ઉઠે તરંગ એમાં ઝાંકતા આતમ રામ, જયારે તમે એમ કહો છો તો અમને માનો કે આ પદાર્થ જાણ્યો, કોઈ બી પદાર્થ અમને જણાયો અથવા જાણવું થયું એ વખતે જાણનારો જણાય રહ્યો છે એ કેવી રીતે ઘટે છે? તો એમાં એટલે ઘટે છે કે આજે આમાં આ પદાર્થને જાણ્યું એનો અર્થ એ થયો કે તું જાણનારો છે, બરાબર છે. હવે જાણનારને જાણ્યો ક્યારે કહેવાય? વાત એના પર આવો. જાણનાર જણાઈ રહ્યો છે વાત નક્કી થઈ, જાણનાર જણાઈ રહ્યો છે વાત કેવી રીતે નક્કી થઈ? ભવ્યનભાઈ ફરીથી કહું છું, એટલા માટે ચાર ચાર પાંચ વાર વાત પૂછું છું કે આ મહત્વની પ્રેક્ટિસ છે. જાણનારો જણાઈ રહ્યો છે એ વાત કેવી રીતે સિદ્ધિ થઈ? અરે એવું ક્યારે નથી બનતું કે આત્મા જાણવા વગરનો હોય, બરાબર છે. તો જે બી પદાર્થ થયો, ચાલો ક્રોધ આવ્યો, ક્રોધ આવ્યો તો ખબર કોને પડી? ક્રોધને પડી, હે ને. તો જ્ઞાનને પડી, આત્માને પડી. તો આત્માને જાણવા, આત્માએ ક્રોધ જાણ્યો તો સિદ્ધિ શું થઈ? સિદ્ધિ એ થઈ કે આત્મા જાણનારો છે, એટલે આત્મા એનો જ્ઞાતા છે, આત્મા એનો દ્રષ્ટા છે. કોઈ બી પદાર્થને જાણવા દેખવાનું કામ કરે. હવે જ્ઞાતા દ્રષ્ટા છે એ તો દરેક જીવ માટે સિદ્ધિ થઈ, છતાં પણ એક ક્ષણ માટે પણ એને સેવતો નથી. અહીંયા બે શબ્દ લખી, સેવતો નથી એટલે શું? જ્ઞાતા દ્રષ્ટા હોવા છતાં જ્ઞાતા દ્રષ્ટા પણ એ રહેતો નથી. જે કોઈ જીવ જ્ઞાતા દ્રષ્ટા છે, હર જીવ જ્ઞાતા દ્રષ્ટા છે, પણ જે કોઈ જીવ જ્ઞાતા દ્રષ્ટા પણ એ રહે તો જાણનારો જણાય છે એ વાતની વાસ્તવમાં એના માટે લાગુ પડે. અથવા જાણનારો જણાય છે એવું માન્યું ક્યારે કહેવાય? ત્યારે ક્યારે માન્યું કહેવાય? જ્ઞાતા દ્રષ્ટા રહે ત્યારે. હવે જ્ઞાતા દ્રષ્ટા ક્યારે રહે? જ્ઞાતા દ્રષ્ટા કોણ રહે? જાણે પણ કસાય ન કરે, જાણે પણ રાગદ્વેષ ન કરે. રાગદ્વેષ કેમ ના કરે? કેમ કે રાગદ્વેષ કરવાનું કોઈ કારણ જ મળતું નથી. રાગદ્વેષ કરવાનું કોઈ કારણ નથી મળતું, એની સિદ્ધિ કરવી પડશે. કોણા સંબંધે રાખું કે પરિહરું હે ને, કોણા સંબંધ. આ બધા જે વડગણા છે હે ને, એને રાખું કે પરિહરું? રાખવા લાયક છે? અચ્છા, રાખવા લાયક કેમ નથી? એક તો આકુરતા કરાવે છે, બીજું કે રાખીને કઈ કામની સિદ્ધિ થતી નથી. તમે અક્ષયભાઈ ગમે એટલો મારા પ્રત્યે રાગ રાખો કે ભાઈને ખાંસી થાય છે, ઘડું વારંવાર બગડે છે, એને તો એમનું ઘડું સારું રહે, તમે સારા ડોક્ટરના લિસ્ટ આપી તો બધું જ કરો, એને જેસ્ટ સ્પેશિયાલિસ્ટને બધું લાવી દો, બધું બરાબર કરી દઉં. પણ તમારા એ રાગથી એ સમાધાન થશે મારું? નહીં થાય. તો પછી રાગ કરી અને મારા ઉપયોગની બરબાદી કરવા પાછળનું શું મતલબ? એના પર થોડું સાહસ નથી કરતા આપણે? નાના દીકરો આપણો છે એને સાધર્મી છે, એને પંડિતજી આપણે હે ને સાધર્મી પણ તો હોવું જોઈએ ને. અને હોવું જોઈએ શું હોય છે? છે જ, પણ એનાથી તો દુઃખી થાય છે અને એના કારણે કોઈ સમાધાન થતું નથી. ગ્રસ્થ જીવનમાં આવા પરિણામો આવે છે, પણ એવા પરિણામોમાં એ નક્કી કરવાનું છે કે રાખું કે પરિહરું હે ને. કઈ કોઈ કેમ કે મારે કોઈ રાગ અને દ્વેષ કોઈ પણ પ્રકરણે કોના પ્રત્યે રાગ કરું ને કોના પ્રત્યે દ્વેષ કરું? અચ્છા, શ્રી મંદિર પ્રકાર શ્રી મંદિર ભગવાન પ્રત્યે તો રાગ હોવો જોઈએ કે ના હોવું જોઈએ? ગજબ છે, હોય છે, ખ્યાલ આવ્યો? એમના પ્રત્યે આપણને વાસ્તવમાં બહુમાનનો ભાવ, આદિ રાગાદિ ભાવ છે. અચ્છા, ગુરુદેવશ્રી પ્રત્યે એ બહુ કાઠું પડે, હોય છે, પણ એનાથી શું ફાયદો? એ બતાવ, એનાથી શું પ્રયોજન આપણને? આપણે ગુરુદેવશ્રી પ્રત્યે આપણને જે રાગ છે, બહુમાનનો ભાવ છે, એ મારા મોક્ષમાં મારા સમ્યક દર્શનમાં કેટલી સહાય કરશે? અને એનાથી જો આ પ્રકારનું ભેદ્યા નહીં કરીએ, જ્ઞાતા દ્રષ્ટા વાળું, અને નિર્ણય નહીં કરીએ ત્યાં સુધી હે ને, એમના પ્રત્યે જે અહંબુદ્ધિ છે, પરદ્રવ્ય અથવા કોઈ પર્યાય પ્રત્યે પર્યાય દ્રષ્ટિ છે, એ જરા પણ ઢીલી નહીં પડે. અને ઢીલી નહીં પડે તો એમનું હોવું અને ના હોવું એનું શું અર્થ? થોડુંક ભાઈ કઠોર વાત લાગતી હશે, પણ સમજવું તો પડશે હે ને. એક વખત વસ્ત્રાપુરમાં ક્યાંક ગયો હતો મંદિરમાં, તો તે આ રીતે ગુરુદેવજીનું જ્યારે બી જોઉં ત્યારે હું ગુરુદેવજીનું ઉદાહરણ લઉં છું, કેમ કે આપણને એમના પ્રત્યે બેહદ રાગ છે. બની શકે કે બેહદ રાગ આપણને નુકસાન કરી નાખે, તો ત્યાં મેં આ રીતે ઉદાહરણ લીધું. આસન તત્વમાં આ રીતે ગુરુદેવજી પ્રત્યે આપણને જે બહુમાન છે, એમના પ્રત્યે રાગ છે હે ને, ધર્માનું રાગ છે, જેવી રાગ છે, એ કયું તત્વ છે? સંવર નહીં. તો પછી પ્રવચન પદ્યાપતિ જે ત્યાંના જે હે ને, જે કે શું કહેવાય, ટસ્ટી બોડી જેવી હોય, એમને ત્યાં જમવાનું હતું. મને કહ્યું કે ભાઈ જામનગરથી બહુ ફોન આવી ગયા, ફલાણી જગ્યાથી બહુ ફોન આવી ગયો. કેમ? એ તમે જે આસન તત્વ કહ્યું ને, તો બધું કયું તત્વ ખૂબ તું? પછી મને કહે તમે છેડો જ નહીં ને, બધું એને જ છેડવું જોઈએ. કેમ કે આપણને કોઈ મુખ્ય વૃત્તિ તો એમના પ્રત્યે તો બહુ હે ને, એટલા એટલી એ રીતે અહોભાવ છે ને. અહોભાવ હોવો અલગ વાત છે, પણ એ અહોભાવ એમના પ્રત્યેનો અહોભાવ, ચોવીસ તીર્થક પ્રત્યેનો અહોભાવ આપણા સમ્યક દર્શનમાં સહાય નહીં કરે. પણ એને એ જે અહોભાવ થયો, એને અહોભાવ થયો, એમાં આત્માને શું થયું? રિયલમાં આત્માને શું થયું? એ અહોભાવનું જ્ઞાન થયું. એટલે આત્મા તો જાણનારો જ એમ સિદ્ધ થયો, ત્યાં જ અહોભાવની સાથે સંબંધ નથી નક્કી થયો. હેલો, જાણનારો છે નક્કી થયો, એનો વાત કે આત્મા તો જાણનારો છે. એટલે તું એને જાણનારો જાણ, જાણનારો જાણ. હવે જાણનારો જાણ્યો ક્યારે કહેવાય? જ્ઞાતા દ્રષ્ટા રહે ત્યારે. હવે જ્ઞાતા દ્રષ્ટા રહે ત્યારે ક્યારે કહેવાય? કે એ અહોભાવમાંથી ઉપાધિ બુદ્ધિ છૂટી જાય, ઉપાધિ બુદ્ધિપૂર્વકનો અહોભાવ છૂટી જાય, ત્યારે વાસ્તવમાં એને જાણનારો જાણ્યો એમ કહેવાય હે ને. જાણનારો જાણવે માનવું ક્યારે કહેવાય? જ્યારે બી કોઈ પદાર્થ તે પદાર્થને લઈને જાણવામાં આવતો રાગ દ્વેષ એના પ્રત્યે એને કોઈ બી પ્રયોજન ભાષિત ન થાય. કેમ પ્રયોજન ભાષિત ન થાય? કેમ કે પર પદાર્થથી મારા પ્રયોજનની સિદ્ધિ થતી જ નથી. અને જ્યારે મારા ગુણભેદથી સિદ્ધિ થતી નથી, મારી સ્વયંની વાસ્તવમાં વિશેષ શુદ્ધ પર્યાયથી મારા પ્રયોજનની સિદ્ધિ થતી નથી, અને એને પણ ક્યાંય ભાવથી બહાર કહેવામાં આવે છે કોઈ અપેક્ષાએ, તો પછી આ રાગ ભાવ આદિને મારું કેવી રીતે માનું? આવીને મેઇન વસ્તુ તો કોઈ બી જગ્યાએ તમે લઈ લો, માનો કે હવે ઓર લઈ લઈએ, ઓર એક બે ઉદાહરણ લઈ લઈએ ને, આને જરા ફિનિશિંગ આપી દઈએ. જાણનારો જણે આ તમારો મુરલીમાં બી મેં આ કર્યું ત્યારે તમે આ જ કહ્યું હતું, અને બરાબર ખ્યાલ તમને જોઈને યાદ બી આવ્યું કે જયારે જયારે ગુરુદેવશ્રી પ્રત્યેના બહુમાનના ભાવને જયારે હું આશ્રુ તત્વમાં જયારે ઘટિત કરું છું ત્યારે જીવને ગળે ઉતરતું નથી, એને સાત તત્વની ભૂલ છે. હવે શ્રીમંદિર ભગવાનનો અહોભાવ ગુરુદેવશ્રીને રહેતો હતો, પણ એ ભાવને એ ભાવને આશ્રુ તત્વમાં ઘટાવતા, અને તમને આશ્રુ તત્વમાં ઘટાવતા ભારે પડે છે, અને ત્યાં સુધી છેક સુધી રહેશે, રહેવા દો ને, પણ એને ઘટિત કયા ખાતામાં કરવું? બહુ કઠિન કામ છે અક્ષયભાઈ, જો આ સ્વભાવમાં નથી ને પોસ નથી ઉતરતું ઘડે આસન તત્વ. બસ આપણે એટલું, અને એમના માટે એટલું જ જાણીએ, માં કોઈ એમનો અભાવ ઓછો થઈ નથી જતો. જેટલો બી જો એક વસ્તુ સમજો, ફરીથી કહું, હવે આનો ખુલાસો કરવો પડશે, જયારે બી મોક્ષ માર્ગની ચર્ચા હોય સાંભળજો, તો મોક્ષ માર્ગ બે પ્રકારે છે. એક નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ, બે પ્રકારે નિરૂપણ છે. તો નિશ્ચય રંગત રહે છે એ પરમાર્થી મોક્ષ માર્ગ છે, અને એની સાથે રહેવા વાળો જે શ્રદ્ધાનો વ્યવહાર, જ્ઞાનનો વ્યવહાર, એને દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાનું શ્રદ્ધાનો વ્યવહાર, એને શાસ્ત્ર કે અભ્યાસ સંબંધી વાસ્તવમાં જ્ઞાનનો વ્યવહાર, અને બાહ્યમાં વ્રત આદિ ચારિત્રનો વ્યવહાર. તો એ જે બાહ્ય વ્યવહાર જે છે, એ વ્યવહારના સંબંધી કસાયની મંતારૂપ પરિણામ સમજો, એને શું કહેવાય છે? મોક્ષ માર્ગના પ્રકરણમાં વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે, અને સાત તત્વના પ્રકરણમાં એને શું કહેવાય છે? એ ક્રિયાઓ છે એને અજીત તત્વ કહેવાય છે, અને જે ભાવ જે છે એને આસન તત્વ કહેવાય છે, અને સાત તત્વની યથાર્થ શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવાય છે. આખી રેન્જ મળી? અગર સાત તત્વની આવી રીતે યથાર્થ શ્રદ્ધા નહીં હોય તો કે સમ્યક દર્શન નહીં થાય. ખ્યાલ આવે? કોઈ બી રીતે કોઈ સહાય મળતું નથી, ભલે એ ઋષભદેવ ભગવાનના પોતા જ કેમ ના હોય, એમનો પોતા જ હતા ને એ ભગવાન મહાવીરનો જીવ મારી અવસ્થામાં, તો એને શું સહાય કરી શકે? ન કરી શકે. એ તો એ નિમિત્ત, આજે તો નિમિત્તની કેટલી ચર્ચા આવી છે, હવે આપણને ઘરે ઉતરતું નથી આ વાત, જયારે જયારે આ કહીએ ત્યારે ખ્યાલ. એટલા માટે તમે જેમ છે એમ માં એ આશ્રવ છે તો આશ્રવ જ છે, એમાં શું બહુ મોટી વાત છે? શ્રીનંદર ભગવાન પર છે કે નહીં? તો પર છે તો છે, હે ને? અચ્છા, પર છે નો અર્થ શું? પર છે નો અર્થ કે મારા કાર્ય સિદ્ધિ એમનાથી નહીં થાય, મારે જ કરવી પડશે. અરે મારે જ કરવી પડશે એમ નહીં, મારે કરવી પડશે તો બરાબર છે, પણ મારા કાર્ય સિદ્ધિ હું જ કરી શકું છું એમ બતાવે છે, તો મારી સ્વાધીનતાને બતાવે છે. હવે તમે કયા દ્રષ્ટિકોણથી આ બધા એંગલોથી તમે વસ્તુને જુઓ છો, બહુ મહત્વ રાખે છે, હે ને? શ્રીમંદ રાગ તો રાગમાં તો, હે ને, તમે અમારા ભગવાન છો, તમે અમને હાથમાં આપી દીધો, રાગમાં તો કઈ બી એને વાત ઉપડે છે, રાગમાં તો બકવાટ કઈ બી આવે છે, એમાં કઈ મોટી વાત છે? જેટલી બી ભક્તિભાવ આવે છે તો ભક્તિભાવ તો રાગની પ્રમુખતાથી હોય છે. હાથમાં બતાવી દીધું એમ નહીં, હાથમાં દે દીધું પ્રભુ, તમે બતાવ્યો એ વાત બી અમને તો બહુ તમારાથી દૂરી લાગે છે, તમે તો અમારો હાથમાં આપી જ દીધું, કોઈ આપી શકે? પણ એ તો રાગની ભાષા તો એમ જ છે. તો આખા આખા કન્સેપ્ટ જે છે આ તમારા ક્લિયર હોવા જોઈએ. સમસ્યા જેવો ગ્રંથ જે છે એ કોઈ પંપાળવાનો ગ્રંથ નથી, ઇમોશનનો ગ્રંથ નથી, ઇમોશનનો માર્ગ નથી, હે ને? અહીંયા તો વાસ્તવમાં પ્યોર વાત કરવામાં આવે છે કે ભાઈ જેમ છે એમ માનો, સ્પષ્ટીકરણ એ રીતે થાય. અહીંયા નહીં આશ્રમ આવતો હોય, આટલું તો હોય એ વાત છે જ નહીં, અહીંયા તો હોય એ પણ છે નહીં મારા, અને સમયસારની જે વસ્તુ એની જે શૈલી જુદી, બાકી ચરણાન યોગની શૈલીમાં ક્યાં સુધી હોય છે, કેટલી સુધી હોય છે, હે ને, જે ભાવ્ય ભાવક ભાવ ક્યાં સુધી હોય છે, ખ્યાલ આવ્યો કે નહીં? નમવાનો ભાવ ક્યાં સુધી હોય છે? છઠ્ઠા ગુણ સ્થાન સુધી નમવાનો ભાવ આવે છે, પછી નથી આવતો. તો જ્યાં જે રીતે વાત કહી છે એ રીતે દરેક વસ્તુ આવશે. બહુ સ્વીકારવું બહુ કઠિન પડે. સત્ય બીજાની દુકાન ઉપર આપણને સારું લાગે છે, પોતાની દુકાન પર જયારે વાત આવે ત્યારે ગળે નથી ઉતરતું. આ બહુ મોટી વાત છે. સિમંદર ભગવાનને ભિન્ન કહી દો એ તો આપણે તૈયાર છીએ, પણ બુદ્ધેશને ભિન્ન કહો તો આપણે બધા વાત જ જતા રહીશું કે ના, આ વાત અમને પોસાતી નથી. હે, શું કીધું? હા નહીં, પણ એ વાત આપણને કઠિન લાગે છે ને એ બતાવું છું મારે. અને તમે જબરજસ્તી માની લો એટલે માનવાની પદ્ધતિ નથી, અને માનવાનું સહેજ કે એમ જ છે ને. અને એમાં વાસ્તવમાં એમનું કોઈ એમાં અનાદર નથી, એમ માનવું એમાં જ એમનો આદર છે, કેમ કે એ જ સમજાવે છે. હા ત્યાં સુધી નહીં થાય. કેટલી જબરજસ્ત વાત છે જુઓ, ચાડનારો જણાય છે એને એમ માન્યું ક્યારે કહેવાય? 3 મિનિટ છે આપણી પાસે, ફરીથી એટલું રિવિઝન થઈ જવું જોઈએ હે ને. કાલે 10 મિનિટ લઈને હું વિષય આગળ ચાલુ કરી દઈશ, પરંતુ આપણું આને જ વિઝન આગળ, આપણે આ વિઝન આગળ ખોલવાનું છે. બરાબર છે, વાત તો સાચી છે. આત્મા જાણવા વાળો છે એ તો નક્કી થાય છે હે ને. ક્રોધ આવ્યો પણ એ પ્રસંગમાં આત્માને સમજવો તો શું સમજાય? જે ક્રોધ આવ્યો એને આત્માએ જાણે, એટલે જાણવા વાળો છે આત્મા. એટલે અમને તો આ જાણનારો છે એ જણાયો, પણ જાણનારો છે એમ જાણ્યો, એમ જણાયો એમ ક્યારે કહેવાય? કે જે બી કોઈ પદાર્થ જાણવામાં આવે છતાં એમાં રાગ આદિ ન કરે. અને રાગ આદિ કેમ ન કરે? તો એના પાછળ આખું વસ્તુનું બંધારણ આધાર કરે છે. એમને કે રાગ ન કરવો, રાગ ન કરવા પાછળનો હેતુ છે, સિસ્ટમ બતાવે છે, પૂરી જે વ્યવસ્થા બતાવે છે વસ્તુની, પૂરી સિસ્ટમ, કે તારે બહારના પદાર્થની કોઈ જરૂરત નથી તો પછી રાગ કરવાની વાત જ ક્યાં? તો એવી રીતે વાસ્તવમાં તારી સત્તાને કોઈ ખરોજ પહોંચાડી શકતું નથી. સ્વચતુષ્ટયથી સતરૂપ છે, પંચતુષ્ટયથી અસતરૂપ છે. તારી સત્તા એટલી સ્વાધીન અને પરિપૂર્ણ છે, એટલે પરદ્રવ્ય પ્રત્યે રાગ દ્વેષ કરવાની તારી પરમા પરના સત્તાને જાણ, પણ પરની સત્તા તારું અહિત કરી શકે એ વાતની સિદ્ધિ થતી નથી. તો આ રીતે રાગ દ્વેષથી રહિત છે. જો જાણવાની સાથે આનંદનો સંબંધ છે, જાણે ને આનંદ ન આવે તો જાણ્યું ના કે, અને જાણે ને આનંદ ત્યારે આવે કે રાગ દ્વેષ ન થાય તો જ, અને રાગ દ્વેષ ત્યારે જ ન થાય કે જયારે વસ્તુ સ્વરૂપને યથાર્થ જાણે ત્યારે. મને બતાવો, એક વાત કરીને પૂરી કરું છું કે આ વાત જીવને નથી સમજમાં આવતી, નથી ગળે ઉતરતી કે જાણવામાં શું આનંદ. હવે ગુલાબ જાંબુ જાણવામાં આનંદ આવે કે ખાવામાં આનંદ આવે, એટલું નક્કી કરીને કહેજો. આજે હતો ટેસ્ટમાં ગુલાબ જાંબુ નતો, મને ખ્યાલ નથી, મેં તો ઉદાહરણ જ આપ્યું. એમ બતાવ, ગુલાબ જાંબુ ખાવામાં મજા આવે કે ગુલાબ જાંબુ જાણવામાં મજા આવે? ગુલાબ જાંબુ જાણવા છતાં રાગ ન આવે તો આનંદ આવે, ખાય તો શકતો જ નથી. ખાવાનો રાગ કરી શકે છે અજ્ઞાન વસ્ત થઈને, અને અજ્ઞાનીની અપેક્ષાએ રાગ રૂપે પરિણમિત થાય છે. એક તો અજ્ઞાનીની અપેક્ષાએ છે અને એક અસ્થિરતાની અપેક્ષા છે, સમજો. પણ બંને જે અસ્થિરતાની અપેક્ષા બી રાગ રૂપે પરિણમિત થાય, પરંતુ એ રાગ જે થાય છે એમાં તો દુઃખ જ છે. ગુલાબ જાંબુ ખાવાનો રાગ છે એનાથી દુઃખ થાય છે. હેલા, એક એવી મોમેન્ટ બતાવજો પૂરા કાર્યક્રમમાં કે ક્યારે આનંદ આવે, શોધજો ને. જયારે ઓબ્ઝર્વેશન જોશો, હાથમાં ખોજે છે, પૂરા ભોજનમાં, પૂરા નાસ્તામાં, એવો કઈ મોમેન્ટ છે કે એ મોમેન્ટમાં તમને આનંદ આવ્યો હોય જયારે પકડીને બતાવજો. કદાચ એ આનંદ આવ્યો હશે ને તો બી એનાથી નહીં આવ્યો હોય, એ સંબંધી વિકલ્પ તમારો મંદ થયો, કસાય મંદ થઈ તો આકુરતા ઘટી, તો આકુરતા ઘટવાનું કારણ તો કસાયનો વાસ્તવમાં તીવ્ર કસાયનો અભાવ જ છે. એટલે વાસ્તવમાં આકુરતા મટવી એનું કારણ તો કસાય મટવી એ જ છે. અને કસાય મટવાનું પૂરું કારણ, પૂરું રીઝન વસ્તુના સ્વરૂપમાં બેઠું છે. ખાલી એ તરફ આપણું ધ્યાન જવું જોઈએ. કસાય ન કરવાનું રીઝન, પૂરી વસ્તુની વ્યવસ્થા એ બતાવે છે કે આત્માને કસાય જ ન થાય. પૂરી વસ્તુ વ્યવસ્થા એવી રીતે બનેલી છે કે આત્માને મોહ જ ના થાય, પરંતુ મોહ થાય છે એનું કારણ એ છે કે વ્યવસ્થા ઉપર આપણું ધ્યાન નથી. કાલે આની વિશેષ ચર્ચા કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ
સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી સ્વરૂપ નિષ્કર્મ અવસ્થાને પ્રાપ્ત રજબાદિતિમાં વિપરીત 24 જીવેન્દ્ર ભગવાન નવ જય દેવે ધ્વનિના દાતા રેવા શ્રીમંદરાદિત્યાજી ત્વિરપરં વિશ્વરમાન જીવેન્દ્ર ભગવાન નવ જય અદ્ય જિંદગીમાં બિરાજમાન અખંડ સાધના પ્રતિક એવા શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાન નવ જય શ્યાદવાદ અનેકાંતમય સમય સારાદિ સમસ્ત જીનવાણી માત નવ જય કલિકાલ સ્વરૂપના દેવ કુનકુનાદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવાન નવ જય જીનવાણીના ઊંડા અને ગહન રસ સમજાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવ નવ જય હો કહાન ગુરુ મહિમા બતાવનાર પ્રસન્નોતિ ભગવતી માત નવ જય હો અપૂર્વ શરણાત્મા શ્રીના દાતા રેવા કૃપાળુ દેવ તથા સર્વ જ્ઞાની ધર્માત્માઓ નો જય શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જય ધર્મ નો
નિજ નિધિ નિજ મે બતાએ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માંગો વંદના સત વાર હૈ
બોલે શ્યાદવાદ પરિકાંતમય જિન વાણી માત નો